ફરીથી એક વાર હું તમારો યસાયના પુસ્તકના અભ્યાસમાં આવકાર કરું છું. આજે ગત દિવસોમાં શીખી રહ્યા છે જે અધ્યાય આપણે જોઈ રહ્યા છે, લગભગ 23મા અધ્યાયથી અત્યારે આપણે 34મા અધ્યાયમાં છે. ઘણા અઘરા વચનો છે, કદાચ અમુક લોકોને માટે કંટાળારૂપ વચનો પણ કહી શકાય, પણ બહુ જ અગત્યના આ અધ્યાય છે. આ અગત્યના વચનો છે, તેને સમજવા જાણવા તે બહુ જરૂરી છે. આજે આપણે 34 અને 35મો અધ્યાય જોવાના છે, તેની ઉપર આપણે અભ્યાસ કરવાના છે. 34મો અધ્યાય જે છે તે પ્રભુના ન્યાય વિશે, પ્રભુનો જે કોપ આવનાર છે તે દિવસની વિશે આપણને શીખવે છે. અને એ જ સમય જે પ્રભુને કોપનો અને ન્યાયનો સમય જે પાપી વિદેશી પ્રજા છે તેઓને માટે છે, તે જ સમય આપણી માટે અથવા તો જે પ્રભુના લોકો છે તેઓની માટે એક આશીર્વાદિત રૂપ સમય છે. અને 35મો અધ્યાય આપણને જે પ્રભુનો આશીર્વાદ છે તે સમયને વખતે તે શીખવે છે. ખાસ કરીને હું તમને જરા થોડું આપણું બેકગ્રાઉન્ડ, આપણે અત્યાર સુધીમાં જે વચનો જોયા છે તે વિશે હું તમને યાદ કરાવું. જે 32મો અધ્યાય હતો તે એક રાજાનું જે શાસન છે તે વિશે આપણને શીખવે છે. 33મો અધ્યાય જે હતો તે યરુસાલેમને જે છુટકારો મળવાનો છે, ડિલિવરન્સ જે મળવાનું છે તે વિશે આપણે જોયું હતું. આ 34મો અધ્યાય મેં કીધું તે પ્રમાણે બધા જ જે દેશ છે તેઓની પર પ્રભુનો જે ન્યાય આવનાર છે તે વિશે આપણને શીખવે છે. અને જે 35મો અધ્યાય છે તે પ્રભુનું જે ભવ્ય સામ્રાજ્યની જે સ્થાપના કરવામાં આવશે તેના વિશે આપણને શીખવે છે. આ જે 34 અને 35નો અધ્યાય છે, જ્યારે આપણે શરૂ કરીએ તો એને ટાઈમ્સ ઓફ રેસ્ટિટ્યુશન એટલે એક વળતરનો સમય કહેવામાં આવે છે. એટલે કે જે તકલીફ, આપણે જે વોઝ અથવા તો અફસોસ લગભગ 5 કે 6 વાર છેલ્લા 5 કે 6 અધ્યાયમાં આપણે જોયા તે પ્રમાણે હવે એ સમય પૂરો થયો છે અને હવે વળતરનો સમય છે, હવે પાછું મેળવવાનું સમય છે અને પાછા ફરવાનું અને પ્રભુનું જે રાજ્ય છે તેની પૂર્ણ સ્થાપના કરવાનો આ સમય છે. આ જે પ્રભુનો દિવસ છે તે તરફ આપણે વળીએ અને આજનો આપણો જે વિષય છે યશાયાનું પુસ્તક તેનો 34મો અધ્યાય તે તરફ આપણે જઈએ તે પહેલાં હું તમારું ધ્યાન નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો 3જો અધ્યાય અને 18 અને 19મી કલમ તરફ દોરવા માગું છું. અને આ જે વચન અહીંયા આપણે વાંચીશું તે તમને આ જે સમયની વાત આપણે 34મા અધ્યાયમાં કરી રહ્યા છે તેની કદાચ થોડીક વિગતવાર સમજણ આપશે. પ્રેરિતોના કૃત્યો 3જો અધ્યાયને 18 અને 19મી કલમ આ પ્રમાણે કહે છે, પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું તે આ પિત્તર પ્રબોધ કરી રહ્યો છે. પવિત્ર આત્મા તેઓની ઉપર આવ્યો હતો, આપણે જાણીએ છીએ 2જા અધ્યાયમાં, અને પછી જે આપણી મંડળીની સ્થાપના થઈ. અને હવે જ્યારે પિત્તર ઉપદેશ આપી રહ્યો છે ત્યાં આ પ્રમાણે કહે છે, પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું કે તેમનો ખ્રિસ્ત દુઃખ સહેશે તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું છે. જે ભવિષ્ય વચન કરવામાં આવ્યું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને માટે તે હવે પૂર્ણ થયું છે તે પિતર કહી રહ્યો છે. માટે તમે પસ્તાવો કરો ને ફરો જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે. ટાઈમ ઓફ રેસ્ટિટ્યુશન, વળતરનો સમય જે હું કહી રહ્યો છું તે પ્રમાણે હજુરમાંથી તાજગીના સમયો આવે. ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સર્વની પૂર્ણ સ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે એટલે ઈસુએ રહેવું જોઈએ. આ જે સમયની વાત થઈ છે ત્યાં સુધી પ્રભુ આકાશમાં છે, પણ એ જ્યારે પુનઃસ્થાપનાનો સમય આવશે, રેસ્ટોરેશનનો સમય આવશે, વળતરનો સમય આવશે, ત્યારે પ્રભુ ફરી આવનાર છે. અને એ પ્રભુના ફરી આવવાનું જે આગમનની આપણે રાહ જોઈ રહ્યા છીએ, તે દિવસ જે લોકો પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, પ્રભુથી દૂર ચાલી રહ્યા છે, વિધર્મીઓ છે, તેઓને માટે ન્યાયનો દિવસ છે. અને તે આપણને યશાયા પ્રબોધક 34માં અધ્યાયમાં શીખવી રહ્યા છે. આવો તારે વાલાઓ જોઈએ કે આ વચન આપણને શું કહે છે કે હે વિદેશો, તમે સાંભળવાને પાસે આવો, હે લોકો તમે કાન દો. પૃથ્વી તથા તે પર જે કોઈ છે તે સર્વ જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો, કેમ કે સર્વ પ્રજાઓ પર તેના સર્વ સૈન્યો પર યહોવાનો ક્રોધ ચડ્યો છે. પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યા છે, તેઓને સંહાર આધીન કર્યા છે, તેઓને સંહારને આધીન કર્યા છે. તેમના મારી નખાયેલા નાખી દેવામાં આવશે અને તેમના મૂર્દાઓ દુર્ગંધ મારશે ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે. જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય અથવા જો તમે ધ્યાનથી આ કલમ વાંચશો બધી, તો એક શબ્દ વારંવાર અહીંયા આપવામાં આવ્યો છે આપણને. વારંવાર તમે એક શબ્દને અહીંયા જોઈ રહ્યા છો અને એ છે સર્વ. આ જે ન્યાય આવનાર છે, આ જે ચુકાદો આવનાર છે, તે સર્વ દુનિયાના જે દેશો છે, સર્વ જે દુનિયાની પ્રજા છે, સર્વ જે દુનિયાનું સૈન્ય છે, દરેકની ઉપર આ ન્યાય આવનારો છે. આમાંથી કોઈ તમને બચાવી શકતું નથી. ફક્ત જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી શુદ્ધ થઈ નવો જન્મ પામેલા છો તો તમે આ ન્યાયથી બચી શકો છો. ગણો કેટલી વખત આ અધ્યાયમાં સર્વ અથવા તો સઘળા શબ્દ વાપરવામાં આવ્યો છે. ઓલ વારંવાર તમને એ શબ્દ દેખાશે. અને આ જે શબ્દ છે, આ જે પ્રભુનો દિવસ છે, તે તો એક દિવસની અહીંયા વાત નથી થઈ. અહીંયા જ્યારે એમ કહેવામાં આવે કે પ્રભુનો દિવસ, એટલે એક સમયગાળાની વાત થઈ રહી છે કે અહીંયા એ જે 7 વર્ષનો ગાળો છે તે સમયનું અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રભુના રોષનો દિવસ, ઇન્ડિગ્નેશન અપોન ઓલ નેશન. હવે આ જે છે તે દિવસને માટે હું તમને એક કલમ દ્વારા સમજાવવા માંગુ છું. પ્રભુનું પહેલું આગમન અને પ્રભુનું બીજું આગમન. જો તમે મારી સાથે તમારું પવિત્ર શાસ્ત્ર ખોલશો અને તમે યશાયાનું પુસ્તક તેનો 61મો અધ્યાય અને પહેલી ને બીજી કલમ આપણે વાંચીશું. તમારે જો નવા કરારમાં આ કલમ વાંચવી હોય તો લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 17-21 કલમ વાંચો. એ એક્ઝેક્ટલી આ જે 61 છે, યશાયા 61:1-2 કલમ છે, ત્યાં લખવામાં આવી છે. નવા કરારમાં આ જે કલમ હતી ક્યારે વાંચવામાં આવી હતી? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિનગોગ હતું, તેમાં ઊભા થયા અને પોતાનું વિશે તેમણે આ વચનો યશાયા પ્રબોધકનું પુસ્તક ખોલી અને વાંચ્યા. આવો જોઈએ આપણે એ વચન શું કહે છે. એ કહે છે કે પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, કારણ કે દિનોને વધામણી કહેવાના માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. આ યશાયા પ્રબોધક 61માં અધ્યાયમાં લખી રહ્યા છે ભવિષ્ય વચન તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુકની સુવાર્તા અને તેનો 4થો અધ્યાય અને 17-21 કલમમાં ઊભા થઈને લોકો સમજી શકે માટે યશાયાનું પુસ્તક ખોલી અને આ વચન વાંચી રહ્યા છે. વાલાઓ, ત્યાં જે લોકો બેઠા હતા, ખાસ કરીને જે ફરોશીઓ, જે લોકો પવિત્ર શાસ્ત્રને જાણતા હતા, જ્યારે આ કલમ વાંચી ત્યારે તેઓ સમજ્યા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેવા માંગે છે. શું કહે છે અહીંયા? પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, કારણ કે દિનોને વધામણી કહેવાને માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાંચી રહ્યા છે કે મને અભિષિક્ત કર્યો છે. ભગ્ન ભગ્ન હૃદયવાળાઓને સાજા કરવાને માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઉઘાડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે સર્વ શોક કરવા કરનારાઓને દિલાસો આપવાને માટે. આટલું વાંચી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુસ્તક બંધ કરી અને બેસી જાય છે. જો તમે મારી સાથે વાંચતા હોય અને તમે જોશો તો એ કલમ ત્યાં પૂરી થતી નથી. હજુ આગળ કશું લખ્યું છે, હજુ આગળ કશું ત્યાં લખ્યું છે, અને એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. ત્યાં શું લખ્યું છે? આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે સર્વ શોક કરનારાઓને દિલાસો આપવાને માટે. આ ઉચ્ચારતા નથી લુક 4:17માં. કેમ? કારણ કે જે મેં વાંચ્યું તે પહેલા આગમન વિશે કહે છે, જે સર્વ શોક કરવાઓને દિલાસો આપવાને માટે એ બીજા એમાં આવનાર છે. જ્યારે પ્રભુનું બીજું આગમન છે, ફરી આવનાર છે, ત્યારે તે કરનાર, ત્યારે તે વસ્તુ થનાર છે. પહેલું જે આગમન છે એમાં તો ફક્ત યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, કેદીઓને કેદખાના ઉઘાડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે એ બધી વસ્તુ પ્રભુ જ્યારે પૃથ્વી પર ચાલ્યા, તેમની જે 3 વર્ષની એમની જે સેવાનો સમય હતો તે દરમિયાન તે કર્યું. હવે જ્યારે તમે, જો હું તમને યાદ દેવડાવું તો જ્યારે યોહાન બાપ્તિસ્મા આપનાર જ્યારે જેલમાં હોય છે અને ત્યારે એને જાણવું હોય છે કે ખરેખર આ ખ્રિસ્ત છે કે નહીં, તો તેના શિષ્યોને મોકલે છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને શું કહે છે એ તમે માથીના પુસ્તકમાં જોઈ શકો છો. ત્યાં તમે જો વાંચશો તો ત્યાં શું લખવાનું કહેવામાં આવ્યું છે, માથી 11:4-5 કલમ, અને આગળ આપણે જોઈશું ખરા, પણ અત્યારે હું તમને વાંચી સંભળાવું છું. એ કહે છે કે ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી બતાવો. આંધળા દેખતા થાય છે ને પાગળા ચાલતા થાય છે, રક્તપિત્યા શુદ્ધ કરાય છે ને બહેરા સાંભળતા થાય છે, મુએલા ઉઠાડાય છે ને દરિદ્રોને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. 35માં અધ્યાયમાં આપણે જોઈશું આ જ સમયની વાત અહીંયા કરવામાં આવી રહી છે. શું કરવા માટે આવ્યા હતા? દિનોને વધામણી કહેવા માટે, મને અભિષિક્ત કર્યો છે, ભગ્ન હૃદયવાળાઓને સાજા કરવા માટે. આ પ્રભુનું પહેલા આગમન વિશે આપણને શીખવે છે. અને એ જે આ પ્રભુના દિવસની હું જે વાત કરી રહ્યો છું એ પ્રભુનું બીજું ફરી જ્યારે આવનાર છે. પહેલાં તે ઘેટા રૂપે આવ્યા, હવે જ્યારે એ એક સિંહના રૂપે સૈન્યને લઈને આવનાર, એક યોદ્ધા તરીકે જ્યારે આવનાર છે, તે દિવસની વાત આપણે 34માં અધ્યાયમાં શીખી રહ્યા છે અને આ સમજવું બહુ જરૂરી છે. 4 કલમ બહુ અજાયબ જેવી કલમ છે. જો આપણે વાંચીએ, આકાશોમાંના સર્વ સૈન્યો પીગળી જશે ને આકાશો ઓળિયાની જેમ લપેટાશે, અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી પાંદડા સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમના સર્વ સૈન્યો નાશ પામશે. આ ઓળિયું શબ્દ જે વાપરવામાં આવ્યું છે તેની ઉપર અભ્યાસ કરવો બહુ સહેલો છે, કારણ કે બાઇબલમાં, પવિત્ર શાસ્ત્રમાં ફક્ત 2 જગ્યાએ ઓળિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક તો અહીંયા, અને પછી જો આપણે જોઈએ તો પ્રકટીકરણનો 6 અધ્યાય અને તેની 13 અને 14 કલમ જો હું વાંચું તો જુઓ ત્યાં શું લખવામાં આવ્યું છે. અને અહીંયા આપણે જે વાંચ્યું એવું જ કંઈક તમને ત્યાં જોવા મળશે. અને જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડી આકાશવાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું, અને દરેક પહાડ તથા બેટને પોતપોતાના ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. આજે પ્રકટીકરણ 6 અધ્યાય છે તે તે પ્રભુનો જે કોપ આવનાર છે, 7 વર્ષનો જે વિપત્તિનો સમય છે તેની શરૂઆત છે. અને અહીંયા 4 કલમમાં આપણને એ શીખવે છે. બહુ અજાયબ જેવું વચન છે. 4 કલમમાં શું લખવામાં આવ્યું છે? આકાશોના સર્વ સૈન્યો પીગળી જશે. આકાશોના સૈન્ય એટલે શું? ઇંગ્લિશમાં એને હોસ્ટ ઓફ હેવન કહેવામાં આવે છે. જો આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ તો ઉત્પત્તિથી તે પ્રકટીકરણ સુધી એક સતત એક વાત આપણને જોવા મળે છે, અને એ તો જે અદ્રશ્ય જે દુનિયા છે, અનસીન રેલ્મ, જેને આપણે સમજી શકતા નથી. એટલે કે જ્યાં આપણે દૂતોની વિશે આપણે જોઈએ છે, ડીમન્સ એટલે જે શેતાની જે આત્માઓ છે, એક સતત જે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં આપણે ભાગ લઈ શકતા નથી, કારણ કે આપણે એ દુનિયામાં પ્રવેશી શકતા નથી. આપણે ફક્ત પ્રાર્થના દ્વારા ત્યાં જઈ શકીએ છીએ. એટલા માટે આપણે જોઈએ છીએ કે એફસીનો પત્ર, તેનો 6 અધ્યાય આપણને શું કહે છે કે આપણી લડાઈ માંસ અને હાડકાઓ સાથે નથી. એ જે આત્મિક આત્માઓ છે તેઓની સાથેની આપણે જંગ છે. અને અહીંયા જે હેવનલી હોસ્ટ અથવા તો જે આ સર્વ સૈન્યો પીગળી જશે, આકાશોના સર્વ સૈન્યો પીગળી જશે, એટલે એ સૈન્યની વાત થઈ રહી છે. વાલાઓ, જો કદાચ તમે ના જાણતા હોય તો આજે હું તમને આ વાત કહેવા માંગુ છું કે આજના દિવસમાં, અત્યારે જ્યારે હું બોલી રહ્યો છું, તે દિવસ એટલે કે 2023ની સાલમાં હજુ પણ શેતાન લુસિફરને હેવન એટલે કે સ્વર્ગમાં તે આવી જઈ શકે છે. હજુ પણ એની પાસે એક્સેસ છે, હજુ પણ તે ત્યાં જઈ શકે છે. આ વાત સમજવી બહુ જરૂરી છે. પણ આ જે પ્રભુનો દિવસ અહીંયા આપણે શીખી રહ્યા છે, અને આપણે જો પ્રકટીકરણનું 12મો અધ્યાય તમે વાંચશો તો ત્યાં જે સ્વર્ગમાં જે યુદ્ધ થનાર છે, મિખાઇલ અને શેતાનની સેના વચ્ચે, તે સમયે શેતાનને પૃથ્વી પર નાખી દેવામાં આવે છે. ઘણી વખત ઘણા પ્રભુના સેવકો એક બહુ ખોટું શિક્ષણ આપે છે, અથવા તો ખોટી એક સમજણ છે આપણામાં. ઘણી વખત જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જ્યારે લુસિફરને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવે તો કેટલા દૂતો એની સાથે આવ્યા, અને ઘણી વખત એમ કહે છે કે 3 ગણા, ત્રીજો જે ભાગ હતો તે બળવો કરીને લુસિફરની સાથે એટલે કે શેતાનની સાથે પૃથ્વી પર તેઓને ફેંકી દેવામાં આવ્યા. બાઇબલમાં કોઈ જગ્યાએ આ વસ્તુ લખી નથી. આ તો ભવિષ્ય વચન છે. જે વિપત્તિનો સમય છે, પ્રકટીકરણનો 12મો અધ્યાય છે, તે સમયે આ થનાર છે. હજુ એ થયું નથી. અને અહીંયા 4 કલમમાં એટલે બહુ અજાયબ જેવી કલમ છે, ત્યાં અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે આ જે આકાશનું સૈન્ય છે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવશે. આકાશોના સર્વ સૈન્યો પીગળી જશે, અને આકાશો ઓળિયાની જેમ લપાટ્યા હશે, અને દ્રાક્ષાવલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે, ને અંજીરી પરથી પાંદડા સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમના સર્વ સૈન્યો નાશ પામશે. આ પ્રભુના કોપનો દિવસ, આ પ્રભુના રોષનો દિવસ છે આ, જ્યારે પ્રભુ પોતાનો ન્યાય, જેઓએ પ્રભુના લોકોની સતાવણી કરી છે, પ્રભુના નિયમ પ્રમાણે ચાલ્યા નથી, પ્રભુના નામને ધિક્કાર્યું છે, પ્રભુની સામે જેઓએ બળવો કર્યો છે તેઓનો ન્યાય થનાર છે. અને આ વાત આપણે એમ કહીએ કે લોઢા પર લખેલી વાત છે કે આ દિવસ તો આવનાર છે. અને મેં પહેલાં કીધું તે પ્રમાણે ફક્ત એક જ રીતે આ પ્રભુના કોપથી આપણે બચી જઈ શકીએ છીએ, અને એ તો જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરી, પ્રભુના રક્તથી શુદ્ધ થઈ, પ્રભુનો અંગીકાર કરીને નવો જન્મ પામ્યા હોય તો. આ સમયે તમારામાંથી ઘણા કદાચ એવું કહે કે જો આ બધી નિશાની, અને મેં ઘણી વખત આ સાંભળ્યું છે, હું જોઈશ 7 વર્ષની વિપત્તિ શરૂ થશે અને જોઈશ તો હું ફટ દઈને પ્રભુનો સ્વીકાર કરી લઈશ, ત્યાં સુધી મને મોજ મજા કરવા દો. તો હું તમને ફક્ત એક જ વાત યાદ દેવડાવવા માગું છું, કદાચ બે વાત. પહેલામાં પહેલાં કે આ 7 વર્ષનો સમય ક્યારે શરૂ થવાનો છે કોઈ જાણતું નથી. કદાચ એ તમારા જીવન દરમિયાન ના હોય તો શું? કોણે કાલ જોઈ છે? શું તમને ખબર છે કે આવતી મિનિટમાં તમારો શ્વાસ ચાલવાનો છે? પ્રભુ આજે જ તમને ઉપાડી લે, પ્રભુ આજે જ તમારો જીવ તમારી પાસેથી લઈ લે, તો પછી પ્રભુને સ્વીકારવાની કોઈ તમારી પાસે તક નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આપણી પાસે તક છે. આપણે આગળ વધીએ, કેમ કે મારી 5મી કલમ, કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે, ને જુઓ તે અદોમને ને મારાથી સ્થાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઉતરશે. યહોવાની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાના લોહીથી, બકરાના ગુર્દાના મેદથી તરબળ થયેલી છે, કેમ કે બોસ્રામાં યહોવાનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ છે. આ અદોમને જે અહીંયા નામ આપવામાં આવ્યું છે એ ફક્ત એક ઉદાહરણ રૂપે આપવામાં આવ્યું છે. એવું નથી કે ખાલી અદોમ ગુનેગાર છે, આખી પૃથ્વી જે લોકોએ પ્રભુનો નકાર કર્યો છે તે બધા પ્રભુની આગળ દોષિત છે. અદોમનું નામ તો ખાલી એક ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું છે. અદોમ એટલે કોણ? યાકૂબનો ભાઈ અદોમ. અને એ દ્વારા જે પ્રજા, જેમણે જ્યારે પ્રભુના લોકો મિસર દેશમાંથી બહાર આવ્યા ત્યારે તેઓને આશરો આપ્યો નહોતો અને તેઓની સાથે રહ્યા નહોતા, તે અદોમ લોકોની. અને આપણે જાણીએ છીએ એનો ઇતિહાસ આપવાનો મારી પાસે સમય નથી, પણ એ કાયમ એક પ્રભુના લોકોને માટે કાંટારૂપ પ્રજા હતી. અને અહીંયા પ્રભુ કહે છે કે મારી તલવાર, અને આ પ્રભુની જે તલવાર છે તે વિશે હું તમને થોડી સમજ આપવા માગું છું. આપણો તલવાર એટલે શું? આજે હું તમને આ કોપનો સમય, આ જે વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે, જે રીતે લોકો મરી જશે, પ્રભુની સુદશા, લોકોની સુદશા થશે અથવા તો પ્રભુ તેઓની સુદશા કરશે, એ સાંભળીને કદાચ એમ થાય કે શું આપણો પ્રભુ આટલો બધો ક્રૂર છે. મને તો એવું હતું કે આપણો પ્રભુ દયાળુ છે. વાલાઓ તમે એમ ના માનશો કે આપણો પ્રભુ બીજા દેવોની જેમ, જેવી રીતે બિનધર્મી દેવો નો સ્વભાવ હોય છે કે ગુસ્સે થઈ જાય કોઈ કારણ વગર, એવો આપણો દેવ નથી. આપણો દેવ પ્રેમાળ છે, દયાળુ છે અને ધીરજ રાખનાર દેવ છે. તો હું આશા રાખું છું કે તમે મનમાં એવી કોઈ કલ્પના ના કરો, દાખલા તરીકે કોઈ જ્યારે પિતા હોય બહારથી, કદાચ નોકરી પરથી બહુ કંટાળીને આવ્યા હોય, કદાચ થોડું પી લીધું હોય અને ઘરે આવીને પછી બહેરીને છોકરાઓની સાથે માથાકૂટ કરે, કદાચ ધોલધાપટ કરે ગુસ્સે કોઈ કારણ વગર, એવો આપણો પ્રભુ નથી. આપણો પ્રભુ તો બહુ દયાળુ, બહુ જ ધીરજ નાખનાર પ્રભુ છે. આ ગુસ્સામાં આવીને કે ભાઈ ચાલો તલવાર વીંઝીને જે આવ્યું તેને આપણે એ કરી નાખીએ, એવી ગેરસમજ તમારા મનમાં અથવા તો એવું દ્રશ્ય તમારા મનમાં ઉત્પન્ન ના થવું જોઈએ. આ પ્રભુની જે તલવાર છે એ શું છે એ હું તમને બતાવવા માગું છું, અને તેની માટે મારી સાથે તમે અમુક કલમ વાંચશો. ઝડપથી જઈશ, આશા રાખું છું કે તમે મને ફોલો કરી શકો. પૂર્ણ નિયમનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 39-41 કલમ. જો તમારા સમયમાં તમે વાંચતા હોય તો 35મી કલમથી વાંચજો. સમયના અભાવે હું 39મી કલમથી વાંચું છું. જો ત્યાં શું લખવામાં આવ્યું છે કે હવે જુઓ, એ તો હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છે ને હું જીવાડું છું, મેં ઘાયલ કર્યા છે ને હું સાજા કરું છું, અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી. કેમ કે હું મારો હાથ આકાશની તરફ ઊંચો કરીને મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે જો હું મારી ચળકતી તરવાર ઘસીશ અને મારો હાથ ન્યાય દંડ ધારણ કરશે તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ ને મારા દ્વેષીઓનો બદલો લઈશ. ક્યારે? આજે પ્રભુનો દિવસ છે ત્યારે. તરવાર અહીંયા કહેવામાં આવી છે. આ શું છે? આ તરવાર શું છે જોઈએ આપણે. યોહાનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 47 અને 48મી કલમ શું કહે છે આપણે જોઈએ. આ વચનો તમે બધા જાણો છો, પણ જો શું કંઈ કહેવામાં આવ્યું છે કે જે કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાડતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવાને માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવાને માટે આવ્યો છું. જે મારો અસ્વીકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક જ છે, જે વાત મેં કહી તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. કયા દિવસે? છેલ્લે દિવસે, પ્રભુના દિવસે, જે દિવસ વિશે આપણે યશાયા 34મા અધ્યાયમાં શીખી રહ્યા છે. પૂર્ણ નિયમ તેનો 32મો અધ્યાય અને 39-43 કલમમાં શું કહેવામાં આવ્યું કે હું મારી ચળકતી તરવાર ઘસીશ અને મારો હાથ ન્યાય દંડ આડ કરશે તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ ને મારા દ્વેષીઓનો બદલો લઈશ. કેવી રીતે? જ્યારે તમે જે મારો અસ્વીકાર કરે છે અને મારી વાતો માનતો નથી, એટલે કે પ્રભુના શબ્દ, પ્રભુના વચનો જે માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. કોણ ન્યાય કરનાર છે? જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. એટલે કે પ્રભુના વચન, પ્રભુનું જે આ શાસ્ત્ર વચનો છે તે છેલ્લા દિવસે તેઓનો ન્યાય કરશે. આગળ હું તમને સમજાવું છું. એફસીઓનો પત્ર તેનો 6ઠો અધ્યાય અને 17મી કલમ શું કહે છે વાલાઓ? ત્યાં લખવામાં આવ્યું છે, વળી ઉદ્ધારનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે ઈશ્વરનું વચન છે તે લો. તલવાર કઈ છે? તરવાર શું છે? અથવા તો તલવાર શું છે? આત્માની તલવાર જે ઈશ્વરનું વચન છે. યોહાન 12 શું કહે છે? કે જે વાત મેં કહી છે, વચન જે મેં કહ્યું છે તે છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. એફસીઓનો પત્ર કહે છે કે એ તરવાર ઈશ્વરનું વચન તમે લો. એક જ એ જે આખું જે બખ્તર આપણને આપવામાં આવ્યું છે તેમાં ખાલી એક જ આપણને શસ્ત્ર આપવામાં આવ્યું છે જેનાથી આપણે ઘા કરી શકીએ છીએ, અને એ તો પ્રભુનું વચન છે. હજુ આગળ આપણે જોઈએ તો હિબ્રુઓનો પત્ર તેનો 4ઠો અધ્યાય અને 12મી કલમ શું કહે છે કે કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. ફરીથી અહીંયા આપણે શું જોઈ રહ્યા છે કે પ્રભુનો શબ્દ તે બેધારી તરવાર છે, તે જીવન તથા આત્માને તથા સાંધા તથા માંજાને જુદા પાડે છે, એટલે સુધી વિંધનાર છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. આ પ્રભુનું વચન જે બેધારી તરવાર છે તે તમારા વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે અને તમને સાધા અને માજાને જુદા પાડી શકે તેવી આ તલવાર છે. આવો હજુ તમને એક બે વચનો હું આપું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 16મી કલમમાં પ્રમાણે કહે છે કે તેમના જમણા હાથમાં 7 તારા છે અને તેમના મોંમાંથી બેધારી પાણીધાર તલવાર નીકળતી હતી અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વર્ણન છે. મહિમાવંત તેમનું જે શરીર હતું તે યોહાન જોવે છે પ્રકટીકરણના પુસ્તકમાં અને તેનું વર્ણન અહીંયા આપણે જોઈ રહ્યા છે. હવે તરવાળ મોંમાં કેવી રીતે હોય? જો તમે કોઈની પર ઘા કરવાના હોય, કોઈની સાથે લડાઈ કરવાના હોય તો તલવાર તમારા હાથમાં હોય, મોંમાં શું હોય? શબ્દ, પ્રભુનું વચન. આગળ પ્રકટીકરણનું પુસ્તક તેનો 2ઠો અધ્યાય અને 16મી કલમ આ પ્રમાણે કહે છે કે માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોહમ્મદની તરવારથી હું તેઓની સાથે લડીશ. મોહની તલવાર એટલે જે વચનો પ્રભુએ આપ્યા છે તે વચન આપણો ન્યાય કરનાર છે. યોહાનનું પુસ્તક તેનો 5મો અધ્યાય તમે જોશો તો ત્યાં ફરોશીઓની સાથે પ્રભુ યેસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે અને ત્યાં શું લખવામાં આવ્યું છે કે જો તમે મારી પર વિશ્વાસ ના કરતા હોય તો મારા શબ્દો પર વિશ્વાસ કરો, મારા કાર્ય પર વિશ્વાસ કરો. આ શબ્દ આપણને એક સાક્ષીરૂપ આપણને આપવામાં આવ્યા છે. આ જીવંત શબ્દ છે અને એમ કહેવામાં આવ્યું છે કે આ શબ્દો એક આત્માની તલવાર છે. અને અહીંયા જ્યારે આપણે યશાયાના પુસ્તકમાં આવીએ ત્યારે શું કહેવામાં આવ્યું છે, કેમ કે મારી તલવાર આકાશમાં નાપીને ચકચૂર થઈ છે, જુઓ તે અદોમને ને મારાથી સ્થાપિત થયા લોકોને શાસન કરવા માટે ઉતરશે. આ તલવાર પ્રભુના વચન આ બિનધર્મીઓનો અવિશ્વાસીઓનો ન્યાય કરશે અને તેની કેવી દશા થશે તે આપણે વાંચ્યું. 8મી કલમ કહે છે, કેમ કે તે યહોવાના વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે. કેટલી વાર તમે તમારા જીવનમાં કદાચ આ વસ્તુની પ્રાર્થના કરી છે અથવા તો કદાચ તમે નિશાસો નાખ્યો છે. જ્યારે આપણે કશું જોઈએ દુનિયામાં બની રહ્યું છે, પાપી દુનિયામાં, અને આપણને વિચાર ના આવે એવું આપણે જ્યારે જોઈએ ત્યારે અચૂક આપણા મનમાં એક વિચાર આવે છે, પ્રભુ ક્યાં સુધી, ક્યાં સુધી પ્રભુ સહન કરીએ, ક્યાં સુધી તમે આ લોકોને આવી રીતે બસ એમને જેમ મન ફાવે છે તેમ કરવા દેશો. તો વાલાઓ, આ વચન તમારી માટે બહુ પ્રોત્સાહનરૂપ હોવું જોઈએ. 8મી કલમ કહે છે, કેમ કે તે યહોવાના વેર વાળવાનો દિવસ છે. વાલાઓ, એક દિવસ આવનાર છે અને હું માનું છું કે આજના જે સંજોગો દુનિયામાં છે, આજે જે બધું ચાલી રહ્યું છે તે જોઈને કહી શકાય કે આ પ્રભુના વેરનો દિવસ બહુ જ નજદીક છે. કદાચ હું તો આશા રાખું છું કે આ સંદેશો પૂરો થાય એ પહેલાં પ્રભુ આપણને આવીને લઈ જાય અને પ્રભુના વેરનો દિવસની શરૂઆત થાય. અને ત્યારબાદ આપણે અહીંયા 9 અને 10 કલમ જો જોઈએ તો આપણને સદોમ અને ગમોરાની યાદ દેવડાવે છે કે તે સમયે જેઓ સદોમ અને ગમોરાની સમયે જે વાતાવરણ હતું, જે પરિસ્થિતિ હતી અને તેઓની જે દશા થઈ, એવું જ કંઈક હવે થનાર છે આ પ્રભુના છેલ્લા દિવસમાં. લુકની સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 28મી કલમમાં પણ આ જ રીતે લખવામાં આવ્યું છે કે લોટનો જે સમય હતો તેવો આ સમય હશે. 9મી કલમ આ પ્રમાણે કહે છે કે તેના નાળા ડામર થઈ જશે ને તેની ધૂળ ગંધક થશે ને તેની ભૂમિ બળતો ડામર થશે. રાત તે દિવસ તે કદી ઓલવાશે નહીં, તેનો ધુમાડો પેઢી દર પેઢી ઊંચે ચડશે, તે સર્વકાળ ઉજ્જળ રહેશે, તેમાં થઈને કોઈ જશે નહીં. આ દશા સદોમ અને ગમોરાની થઈ છે. આજના દિવસમાં પણ તમે જે ડેડ સી છે એ જુઓ તો કશું ત્યાં નથી, કોઈ જાતનું જીવન ત્યાં નથી, પાણીમાં જીવન નથી. આ અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે 9 અને 10માં એ આપણને ઉત્પત્તિના 19મા અધ્યાયમાં જે બન્યું તે તરફ આપણું ધ્યાન દોરે છે. અને પ્રભુનો જે છેલ્લો દિવસ છે તેમાં શું દશા થનાર છે તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જુઓ અહીંયા શું કહેવામાં આવ્યું છે, તે બગલા તથા સાવડીનું વતન થશે, ગુવર તથા કાગડા તેમાં વચશે અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓડંબો તે લંબાવશે. વળી રાજ્ય પ્રગટ કરવાને માટે તેનો કોઈ અમીર ત્યાં હશે નહીં અને તેના સર્વ સરદારો નહીં જેવા થશે, ને તેના રાજમહેલમાં કાંટા ને તેના કિલ્લાઓમાં કવચ તથા ઝાંખરા ઉગશે, ને શિયાળાનું રહેઠાણ ને સહમુગનો વાડો થશે, જંગલી જાનવરો વરુઓને મળશે અને રાની બકરો પોતાની સાથીને પોકારશે, નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે ને પોતાને માટે વિશ્રામ સ્થાન પ્રાપ્ત કરશે, ઉડણ સાપ ત્યાં દર કરશે, ઈંડા મૂકશે ને તેના સેવીને બચ્ચાને પોતાની છાયા નીચે એકત્ર કરશે, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાક્ષી સહિત એકઠી થશે. સાનું વર્ણન કરવામાં આવ્યું છે, આ બધા જે પ્રાણીઓ અને પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો તમે તેનો અભ્યાસ કરો તો તમે જાણશો કે આ બધા પવિત્ર શાસ્ત્રમાં અશુદ્ધ પ્રાણી અને પક્ષીઓ છે. આ જે મરેલી વસ્તુ ખાનારા, એકબીજાની ઉપર મારી ફાડીને ખાનારા આ પક્ષીઓ અને પ્રાણીઓ છે. અને આ અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે, એક એક અરણ્ય એકદમ જે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ગયું હોય, જેનો નાશ થઈ ગયો હોય, જ્યાં મરણ છવાયેલું હોય, તે જગ્યાનું અહીંયા વર્ણન આપવામાં આવ્યું છે આ પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા. 16મી કલમ અહીંયા શું કહે છે, યહોવાના પુસ્તકમાં શોધ કરો અને વાંચો, તેઓમાંથી એક પણ ખૂટશે નહીં, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલુમ પડશે નહીં, કેમ કે યહોવાનું મુખે તો આજ્ઞા આપી છે અને તેમના આત્માને તો તેમને એકઠા કર્યા છે. યહોવાએ તેમને માટે ચિઠ્ઠી નાખી છે ને યહોવાના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે. તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દર પેઢી તેઓ તેમાં વસશે. કેમ આપણે આ વચન ઉપર વિશ્વાસ રાખી શકીએ છીએ? કારણ કે પ્રભુએ આ વચનો લખ્યા છે, આ ભવિષ્ય વચન પ્રભુ દ્વારા આપવામાં આવ્યું છે. અને વાલાઓ, પવિત્ર શાસ્ત્રમાં જે કંઈ પ્રોમિસીસ, જે કંઈ વચન આપણને આપ્યું છે, તેની પર આપણે અળગ ઊભા રહી શકીએ છીએ, કારણ કે પ્રભુએ આપેલું વચન કદી નિષ્ફળ જતું નથી. પણ આજે જ્યારે આપણે આ પ્રભુના છેલ્લા દિવસની વાત કરીએ, ત્યારે તે સમય આપણે જેઓ પ્રભુને માનીએ છીએ, પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુનો અંગીકાર કર્યો છે, તેઓને માટે આશીર્વાદિત રૂપ બને છે. અને અહીંયા જે આપણે સંદેશો 35મા અધ્યાયમાં જોઈશું તો એ એ છે કે આ જે અરણ્ય હતું તેને એક બગીચામાં ફેરવી નાખવામાં આવે છે. જે શ્રાપ ઉત્પત્તિના 3જા અધ્યાયમાં આપ્યો હતો તેને હવે પાછો ફેરવી અને ત્યાં હવે અહીંયા ગાડી અરણ્યમાં પણ સમૃદ્ધિ, એક બગીચો ફરીથી એદનવાડી ઉત્પન્ન થઈ રહી છે. આવો આપણે ઝડપથી તે વચનો તરફ જોઈએ કે પ્રભુ આપણને શું શીખવે છે. 35મો અધ્યાય ને તેની પહેલી કરમ કહે છે કે અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે ને ગુલામની જેમ ખીલશે, તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે. તેને લાબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા સારોનનો વૈભવ આપવામાં આવશે. તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે. વાલાઓ, જ્યારે મેં તમને થોડા સમય પહેલાં 34મો અધ્યાયને 4થી કલમમાં વાત કરી કે જે આકાશનું સૈન્ય છે જેને નાખી દેવામાં આવશે, એ આપણને એક વસ્તુ બતાવે છે કે આ જે પ્રભુના ન્યાયનો દિવસ છે એ ફક્ત પૃથ્વીની માટે નથી, અથવા તો પૃથ્વીના લોકોને માટે નથી, પણ સમગ્ર પ્રભુનું જે પ્રભુની જે રચના છે, એટલે કે સ્વર્ગ અને પૃથ્વી, અને ત્યાં જ્યાં જ્યાં ન્યાયની જરૂર છે ત્યાં ન્યાય થનાર છે. એવી જ રીતે જ્યારે આ 35મો અધ્યાય આપણે વાંચીએ તો આપણે યાદ રાખીએ કે જ્યારે પ્રભુએ આદમ અને હવાને ફળ ખાધ્યા પછી જે વાતચીત કરી તો પૃથ્વી છે તેને શ્રાપ આપવામાં આવ્યો હતો. અને એ ધ્યાન રાખજો વાલાઓ, અત્યારે આપણી પાસે એ સમય નથી એની પર વિશેષ વાત વિચાર કરવાનો, પણ પ્રભુએ કદી આદમ અને હવાને શ્રાપ નથી આપ્યો, પણ જમીનને અને પૃથ્વીને શ્રાપ આપ્યો હતો. અને અહીંયા આપણે જોઈએ છીએ કે તેનું એક રિવર્સલ, એને પાછું એદનવાડીમાં ફેરી નાખવામાં આવે છે. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે, તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે. અને આપણે જોયું તે પ્રમાણે લાબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે. તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે. આ જે સમયની વાત અહીંયા કરવામાં આવી છે તે પ્રભુની પુણ્ય સ્થાપનાનો જે સમય છે, જે વિશે આપણે યશાયાના 11મા અધ્યાયમાં શીખ્યા તે વિશે આપણને શીખવે છે. જો આપણે તમે મારી સાથે જો રૂમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 19થી 22મી કલમ તમે જોયો તો ત્યાં લખવામાં આવ્યું છે કે જેટલી આતુરતાથી આપણે પ્રભુના બીજા આગમનની રાહ જોઈ રહ્યા છે, એટલી જ આતુરતાથી પૃથ્વી પણ પ્રભુની સૃષ્ટિ જે છે તે પ્રભુની આતુરતાથી રાહ જોઈ રહી છે. ફક્ત પહેલું એક વાક્ય વાંચીશ કે છે, કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ, પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. જોયું હું શું કહેવા માંગુ છું? ડુ યુ સી કે જે વસ્તુ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં થઈ હતી જ્યારે પ્રભુએ શ્રાપ આપ્યો, તેમાંથી પૃથ્વી પણ છુટકારો મેળવવા માટે આતુર છે. ઇંગ્લિશમાં તમે વાંચો તો ત્યાં લખવામાં આવે છે, ધ અર્થ ઇઝ ગ્રોનિંગ. શાની માટે? પ્રભુને ફરી આવનારની માટે, કે તેનો પણ છુટકારો થાય અને ફરીથી પુનઃસ્થાપના, જે એદનવાડીમાં જે વાતાવરણ હતું, પરિસ્થિતિ હતી, તે ફરીથી આપણે જોઈ શકીએ. બહુ અજાયબ જેવા વચનો અહીંયા લખવામાં આવ્યા છે. જો ત્રીજી કલમ શું કહે છે કે ઢીલા હાથોને દ્રઢ કરો અને લથડતા ઘૂંટણોને સ્થિર કરો. જેઓ સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો, દ્રઢ થાઓ, બીસો નહીં. જુઓ, તમારા ઈશ્વર વેલ લેવાશે. ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે. તે પોતે આવીને તમને તારશે. કેટલું અજાયબ જેવું આશીર્વાદિત વચન છે કે નિરાશ ના થઈ જશો, હતાશ ના થઈ જશો. તમારો પ્રભુ તમારા બદલે વેર લેવાને આવવાના છે, યોગ્ય બદલો આપશે. કારણ કે જો આપણા હાથમાં હોય તો આપણે, જો આપણી પાસેથી કોઈ એક રૂપિયો લીધો હોય તો આપણે 10 વસૂલ કરીએ. આટલા માટે જ જે પ્રભુએ નિયમ આપ્યો છે કે એક આંખના બદલે બીજી આંખ. કારણ કે આપણે જાણીએ છીએ, આપણને એક પાસે જો કોઈ એક લાફો મારે ને તો આપણે 10 લાફો મારવાની ફિરાકમાં ફરતા હોઈએ છીએ. પણ અહીંયા શું કહે છે? ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે. તેમનું જે પાપ છે તે પ્રમાણે જ બદલો મળશે. તે પોતે આવીને તમને તારશે. કેટલું અજાયબ જેવું આશીર્વાદિત વચન આ છે. જો તમારા બાઇબલમાં તમે લીટી દોરતા હોય તો લીટી દોરો આ વચન ઉપર, કે તે પોતે આવીને તમને તારશે. અને પછી મેં તમને કીધું તે પ્રમાણે, જુઓ શું થનાર છે. ત્યારે આંધળાઓની આંખો ઉગાડવામાં આવશે ને બેરાઓના કાન પણ ઉગાડવામાં આવશે. લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે, કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળા ફૂટી નીકળશે. પ્રભુના પહેલા આગમન વિશે થોડાક નાના લેવલ પર આ બધું થયું હતું, પણ એક સમય છે જે પ્રભુના રાજ્યનો જે સમય છે, જેના વિશે આપણે જોઈ રહ્યા છે, તે સમયમાં કોઈ માંદગી હશે નહીં, કોઈ આંસુ હશે નહીં. અહીંયા આપણે વાંચી રહ્યા છે તેમ કેટલો અજાયબ જેવો આ સમય હશે. કહે છે, લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે, કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળા ફૂટી નીકળશે. એદનવાડીમાં પાણી કેવી રીતે આવતું હતું? જમીનમાંથી ફૂટી નીકળતું હતું. નૂની પહેલાં વરસાદ તો પડ્યો નહોતો. અને ફરીથી એ જે સમય છે એની પુનઃસ્થાપના થવાની છે તે આપણે અહીંયા શીખી રહ્યા છે. સાતમી કલમ, મૃગજળને તલાવડી ને તરસી ભૂમિ તે પાણીના જરા થઈ જશે. શિયાળોના રહેઠાણમાં તેમને સુવાના સ્થાને ઘાસની સાથે બરુ તથા સરકટ ઉગશે. અહીંયા શું કહેવા માંગે છે કે મૃગજળને તલાવડી ને તરસી ભૂમિ તે પાણીના જરા થઈ જશે. ક્યાં આપણે આ વસ્તુ નવા કરારમાં જોઈએ છે? પ્રભુ યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાયમાં શું કહે છે કે તમારામાંથી જીવતા પાણીના ઝરાની નદી વહેશે. ક્યારે? જ્યારે પવિત્ર આત્મા આવશે, જ્યારે તમે પાપનો પસ્તાવો કરો, જ્યારે તમે પ્રભુનો અંગીકાર કરો, ત્યારે પવિત્ર આત્મા તમારા હૃદયમાં આવીને વસે છે. અને એ પવિત્ર આત્માનું કામ શું છે? યોહાનની 7 અને માનું છું કે 25મી કે એમ કલમ કહે છે કે ત્યાં જીવનના ઝરણા, ધ લિવિંગ વોટર, અને તે આપણે અહીંયા જોઈ રહ્યા છે. 8મી કલમ, ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહીં. ને તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે અને મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહીં. આપણે આ વચન તરફ પાછા આવીએ છીએ. આ બાકીનો અધ્યાય હું વાંચું. નવમી કલમ કહે છે, ત્યાં સિંહ દેખાશે નહીં ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચડશે નહીં. ત્યાં તેઓને જોવામાં આવશે નહીં, પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. આ તમે જુઓ છો તફાવત. 34મી અધ્યાયમાં આપણે અંતમાં જોયું કે બધા જે અશુદ્ધ પ્રાણીઓ હતા, જે ફાડી ખાનાર છે, માંસ ખાનાર છે, જે હિંસાથી પોતાનું ખાવાનું છીનવી લે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. પણ અહીંયા કંઈક જુદું જ વર્ણન છે કે સિંહ દેખાશે નહીં તમને, કોઈ હિંસક પ્રાણી ત્યાં તમને દેખાશે નહીં, ત્યાં તેઓ જોવામાં આવશે નહીં, પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. વાલાઓ, કેવો અજાયબ બે દિવસ હશે. આશા રાખું છું કે તમે પણ મારી જેમ બહુ આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહ્યા છો. 10મી કલમ કહે છે કે યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે. તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે. કેવો અજાયબ તે દિવસ હશે. પણ આજની આપણું જે અભ્યાસ છે તે બંધ કરું એ પહેલાં ફરીથી તમારું ધ્યાન 8મી કલમ તરફ દોરવા માગું છું કે ત્યાં રાજમાર્ગ થશે. યશાયાના પુસ્તકમાં વારંવાર આપણે રાજમાર્ગ જોઈએ છે. જ્યારે ખોવાયેલા જે 10 યાકુબના કુળના લોકો છે તેઓ માટે પણ કહેવામાં આવ્યું છે કે એક હાઈવે, એક રાજમાર્ગથી બધા પાછા યરૂશલેમ ફરશે. અને અહીંયા ફરીથી એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહીં. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે અને મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહીં. આ માર્ગ એટલે બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અહીંયા વાત કરવામાં આવી રહી છે. ગમે તેટલો મૂર્ખ માણસ હોય પણ જે સુવાર્તા છે એટલી સરળ છે કે એના સમજમાં પણ આવી જાય. લખ્યું છે તે પ્રમાણે કે મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહીં. એકવાર તમે આ માર્ગ ઉપર ચાલ્યા પછી તમે કદી ભૂલા પડનાર નથી. પવિત્રતાનો માર્ગ છે, એક જ માર્ગ છે. પ્રભુએ શું કીધું કે માર્ગ સત્ય તથા જીવન હું છું. પણ વાલાઓ, ફક્ત જાણવું કે માર્ગ છે તે ઇનફ નથી, તેનાથી કશું થતું નથી. હું તમને એમ કહું કે જે અમદાવાદથી નડિયાદ જે હાઈવે જાય છે, અને માફ કરજો મને નામ ખબર નથી, કદાચ નેશનલ હાઈવે, તેનું જો મને જ્ઞાન હોય તો હું જાણું છું કે જો હું આ રસ્તો પકડીશ તો હું નડિયાદ પહોંચી જઈશ અથવા તો આણંદ પહોંચી જઈશ. પણ મારું એ જાણવું બસ એટલું ઇનફ છે? ના, એ માર્ગ પર મારે ચાલવું પડે. હું ત્યાં જ્યાં પણ એ રસ્તો શરૂ થાય છે ત્યાં જેનો ઊભો રહું તો હું નડિયાદ નથી પહોંચી જવાનો. રસ્તો નડિયાદ કેવી રીતે પહોંચવું, ક્યાં કયો વળાંક લેવો, કયો રસ્તો લેવો, તે જાણવાથી હું નડિયાદ નથી પહોંચી જતો. એ માર્ગ પર મારે ચાલવું પડે છે અને એ માર્ગ પર જ્યારે હું દ્રઢ રહીને ચાલું તો હું મારું જે સ્થાન જ્યાં મારે પહોંચવાનું છે ત્યાં હું પહોંચી જઈ શકું છું. નોઈંગ દેટ જીઝસ ઇઝ ધ વે. ફક્ત એટલું આપણે જાણીએ કે યહા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ સત્ય તથા જીવન છે, તેનાથી તમને જીવન નથી મળતું. તેનાથી તમને બિલકુલ જીવન નથી મળતું. શું એ માર્ગનો તમે અંગીકાર કરો છો? શું એ માર્ગ પર તમે ચાલવાનું શરૂઆત કરો છો? અહીંયા કહેવામાં આવ્યું છે કે મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહીં. એક વખત આપણે પ્રભુના હાથમાં હાથ હેઠળ ચાલીએ, પ્રભુના હાથમાં સોંપી જઈએ, પછી આપણે કદી ઠોકર ખાનાર નથી. ફક્ત માર્ગ જાણવો એ ઇનફ નથી. ફક્ત એ માર્ગને અપનાવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપનાવી, તેમને આપણા તારણહાર બનાવીએ તો જ આપણું જે ડેસ્ટિનેશન છે ત્યાં આપણે પહોંચી જઈ શકીએ છીએ. આ એક બહુ અજાયબ જેવું વચન યાદ રાખવું બહુ જરૂરી છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો? શું તમે જાણો છો કે તે માર્ગ, સત્ય તથા જીવન છે? અને જો તમે જાણો છો તો શું તમે તેનો તમારા જીવનમાં અંગીકાર કરી અને તે પ્રમાણે પ્રભુની ઈચ્છા પ્રમાણે પ્રભુના પગલામાં શું તમે ચાલો છો? જો ના ચાલતા હોય તો આજે છેલ્લા દિવસનું આપણે વર્ણન જોયું છે, કેટલી ભયાનક પરિસ્થિતિ પૃથ્વી પર થનાર છે, તેને વિચારી આજે જ તમે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપો, આજે જ તમે તારણ પામો, જેથી કરીને જે આશીર્વાદો આપણે 35માં અધ્યાયમાં જોયા તેના આપણે ભાગીદાર થઈ શકીએ, અને જે કોપ આવનાર છે તે કોપમાંથી આપણને પ્રભુ બચાવી લઈ જઈ શકે. આશા રાખું છું કે આ વચનો તમારી માટે આશીર્વાદરૂપ હોય. હવે આપણે જે વચન તરફ વળવાના છે તે એક ઐતિહાસિક વચન છે, અજાયબ જેવું વચન છે. આશા રાખું છું કે આવતા બાઇબલ અભ્યાસમાં પણ તમે હાજર હશો અથવા તો તમે સાંભળશો. પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ બાપ, ફરીથી એક વાર આ સુંદર વચનો માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. હજુ પણ જો કોઈએ તમારો અંગીકાર કર્યો નથી તો આજે હું તમને તેમને તમારા હાથમાં સોંપું છું. તેઓની સાથે વાત કરો પ્રભુ બાપ, તેઓનું હૃદયનો દ્વાર તમે ખટખટાવો, અને આ સમય જ્યારે તમે તેઓની સાથે સુવાર્તા શેર કરો ત્યારે તેઓનું હૃદય તેઓ ખોલી નાખી અને પ્રભુને આગમન આપી, પ્રભુને સ્વીકારી નવા જન્મના ભાગીદાર થાય તેવું અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. એક જ રીતે આ છેલ્લો જે પ્રભુના ન્યાયનો દિવસ છે તેનાથી બચી જઈ શકીએ છીએ. તમે પ્રભુ તેમાંથી અમને બચાવ્યા છે, તમારા રક્ત વડે શુદ્ધ કર્યા છે, તેને માટે હું પુષ્કળ આભાર માનું છું. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.